હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય એક. યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાસ તથા હિચકિયા તથા ઇઝરાયેલના રાજા યુવાશના દીકરા યરોબામના શાસન દરમિયાન બેરીના દીકરા હોશિયાની પાસે યહોવાનું વચન આવ્યું તે આ છે. જ્યારે યહોવા પ્રથમ વખત હોશિયા મારફતે બોલ્યા ત્યારે તેમણે તેને કહ્યું, જા ગણિકા સાથે લગ્ન કર, તેને બાળકો થશે અને તેને પોતાના કરી લે, કેમ કે મને તજીને દેશ વ્યભિચારનું મોટું પાપ કરે છે. તેથી હોશિયાએ જઈને દિબલાઇમની દીકરી ગોમેર સાથે લગ્ન કર્યા. તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. યહોવાએ હોશિયાને કહ્યું, તેનું નામ યિઝરેલ રાખ, કેમ કે થોડા સમયમાં યિઝરેલના લોહીના બદલા માટે હું યેહુના કુટુંબનો નાશ કરીશ, હું ઇઝરાયેલના રાજ્યોનો અંત લાવીશ. તે દિવસે એવું થશે કે હું ઇઝરાયેલનું ધનુષ્ય યિઝરેલની ખીણમાં ભાંગી નાખીશ. ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાએ હોશિયાને કહ્યું, તેનું નામ લો રૂહામાં પાડ, કેમ કે હવે પછી હું કદી ઇઝરાયેલ લોકો પર દયા રાખીશ નહીં, તેઓને કદી માફ કરીશ નહીં, પરંતુ હું યહૂદિયાના લોકો પર દયા કરીશ. યહોવા તેમનો ઈશ્વર થઈને હું તેઓનો ઉદ્ધાર કરીશ. ધનુષ્ય, તલવાર, યુદ્ધ, ઘોડા કે ઘોડેસવારોથી હું તેઓનો ઉદ્ધાર નહીં કરું. લો રૂહામાને સ્તનપાન છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. ત્યારે યહોવાએ કહ્યું, તેનું નામ લોઆમીપાડ, કેમ કે તમે મારા લોકો નથી, હું તમારો ઈશ્વર નથી. તો પણ ઇઝરાયેલ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાશે કે ન ગણી શકાશે. તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોકો નથી, તેને બદલે એવું કહેવામાં આવશે કે તમે જીવંત ઈશ્વરના લોકો છો. યહૂદિયાના લોકો તથા ઇઝરાયેલના લોકો એકત્ર થશે. તેઓ પોતાના માટે એક આગેવાન નિમીને દેશમાંથી ચાલી નીકળશે, કેમ કે ઇઝરાયેલનો દિવસ મોટો થશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય દસ. ઇઝરાયેલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે. તેણે ફળની અધિકતા પ્રમાણે વધારે અને વધારે વેદીઓ બાંધી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં તેણે સુશોભિત પવિત્ર સ્તંભો બનાવ્યા છે. તેઓનું હૃદય કપટી છે, હવે તેઓ પોતાના અપરાધની સજા ભોગવશે. યહોવા તેઓની વેદીઓ તોડી નાખશે, તેઓના ભજન સ્તંભોનો નાશ કરશે, કેમ કે હવે તેઓ કહેશે, અમારે કોઈ રાજા નથી, કેમ કે અમે યહોવાનો ભય રાખતા નથી, અને રાજા પણ અમારે માટે શું કરી શકે છે. તેઓ મિથ્યા વચનો બોલે છે, કરાર કરતી વખતે જૂઠા સમ ખાય છે. તેઓના ચુકાદાઓ ખેતરના ચાસમાં ઉગી નીકળતા ઝેરી છોડ જેવા હોય છે. બેથાવીનની વાછડીઓને કારણે સમૃદ્ધના લોકો ભયભીત થશે, કેમ કે તેના માટે શોક કરે છે. તેઓના દબદબાને લીધે વ્યભિચારી યાજકો આનંદ કરતા હતા, પણ તેઓ ત્યાં રહ્યા નથી, કેમ કે મહાન રાજાને માટે બક્ષિશ તરીકે તેને આશુર લઈ જવામાં આવશે. એફ્રાઇમ બદનામ થશે, ઇઝરાયેલ પોતાની સલાહને લીધે લજ્જિત થશે. પાણીની સપાટી પરના લાકડાના પાટિયાની જેમ સમૃદ્ધનો રાજા નાશ પામ્યો છે. ઇઝરાયેલના પાપના કારણે ભક્તિ સ્થાનો નાશ પામશે. તેમની વેદીઓ પર કાંટા અને ઝાંખરા ઉકી નીકળશે. લોકો પર્વતોને કહેશે, અમને ઢાંકી દો, અને ડુંગરોને કહેશે કે અમારા પર પડો. ઇઝરાયેલ, ગિબિયાના દિવસોથી તું પાપ કરતો આવ્યો છે. શું ગિબિયામાં દુષ્ટકૃત્યો કરનારાઓ સામે યુદ્ધ કરવું ન પડે એ મતલબથી ત્યાં પડી રહ્યા છો? મારી મરજીમાં આવશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ. જ્યારે તેઓ પોતાના બે અન્યાયને કારણે બંધનમાં હશે ત્યારે પ્રજાઓ તેઓની વિરુદ્ધ એકત્ર થશે. એફ્રાઇમ એક તાલીમ પામેલી વાછડી કે જેને અનાજ મસળવાના ખળામાં ફરવાનું ગમે છે તેના જેવો છે. મેં તેની સુંદર ગરદન પર ઝૂંસરી મૂકી છે. હું એફ્રાઇમ પર ઝૂંસરી મૂકીશ. યહૂદા ખેડશે, યાકૂબ કઠણ જમીન તોડશે. પોતાને સારું નેકી વાવો, વિશ્વસનીયતાના ફળ લણો, તમારી પડતર જમીન ખેડો, કેમ કે તેઓ આવે અને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાને શોધવાનો સમય છે. તમે દુષ્ટતા ખેડી છે, તમે અન્યાયના ફળની કાપણી કરી છે, તમે કપટના ફળ ખાધા છે, કેમ કે તે તારી યોજનાઓ પર, તારા મોટા સૈન્ય પર ભરોસો રાખ્યો છે. તારા લોકો મધ્યે કોલાહલ થશે. જેમ યુદ્ધના દિવસે શાલમાને બેથ આરબેલનો નાશ કર્યો, તેમ તારા કિલ્લેબંધ નગરોનો નાશ થશે. માતાઓ તેઓના બાળકોને પછાડીને તેઓના ચૂરેચૂરા કરશે, કેમ કે તારી અતિશય દુષ્ટતાને કારણે. હે બેથેલ, તારી સાથે પણ એવું જ કરશે. જ્યારે તે દિવસ આવશે ત્યારે ઇઝરાયેલના રાજાનો સંપૂર્ણ નાશ થઈ જશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય અગિયાર. બળવાખોર પ્રજા સામે પ્રભુનો અનહદ પ્રેમ. ઇઝરાયેલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો. મેં મારા દીકરાને મિસરમાંથી બોલાવ્યો હતો. જેમ જેમ તેઓને બોલાવ્યા તેમ તેમ તેઓ દૂર જતા રહ્યા. તેઓએ બાલને બલિદાનો આપ્યા, મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો. જો કે મેં અફ્રાઇમને ચાલતા શીખવ્યો. મેં તેઓને બાથમાં લીધા, પણ તેઓ જાણતા ન હતા કે તેઓની સંભાળ રાખનાર હું હતો. મેં તેઓને માનવીય બંધનોથી, પ્રેમની દોરીઓથી દોર્યા. હું તેઓના માટે તેઓની ગરદન પરની જૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો. હું પોતે વાંકો વળ્યો અને મેં તેઓને ખવડાવ્યું, શું તે મિસર દેશમાં પાછો ફરશે નહીં? આશુર તેઓના પર રાજ કરશે, કેમ કે તેઓએ મારી તરફ પાછા ફરવાનો ઇન્કાર કર્યો છે. તેઓની પોતાની યોજનાઓને કારણે તલવાર તેઓના નગરો પર આવી પડશે. તેઓના નગરની ભાગડોનો નાશ કરશે, તે તેઓનો નાશ કરશે. મારા લોકોનું વલણ મારા વિમુખ થઈ ગયું છે. જો કે તેઓ આકાશવાસી ઈશ્વરને પુકાર કરશે, પણ કોઈ તેઓને માન આપશે નહીં. હે એફ્રાઇમ, હું શી રીતે તારો ત્યાગ કરું? હે ઇઝરાયેલ, હું તને કેવી રીતે બીજાને સોંપી દઉં? હું શી રીતે તારા હાલ આદમાના જેવા કરું? હું શી રીતે સબોઈમની જેમ તારી સાથે વર્તું? મારું મન પાછું પડે છે, મારી બધી કરુણા પ્રબળ થાય છે. હું મારા ક્રોધના આવેશ મુજબ વર્તીશ નહીં. હું ફરીથી એફ્રાઇમનો નાશ કરીશ નહીં, કેમ કે હું ઈશ્વર છું, માણસ નથી. હું તારી વચ્ચે રહેનાર પરમ પવિત્ર ઈશ્વર છું. હું કોપાયમાન થઈને આવીશ નહીં. યહોવા સિંહની જેમ ગર્જના કરશે, તેઓ તેમની પાછળ ચાલશે. હા, તે ગર્જના કરશે અને લોકો પશ્ચિમથી ધ્રુજતા ધ્રુજતા આવશે. તેઓ મિસરમાંથી પક્ષીની જેમ, આશુરમાંથી કબૂતરની જેમ ધ્રુજારી સહિત આવશે. હું તેઓને ફરીથી તેઓના ઘરમાં વસાવીશ. આ યહોવાનું વચન છે. એફ્રાઇમે મને જૂઠથી અને ઇઝરાયેલી લોકોએ છેતરપિંડી કરીને મને ઘેરી લીધો, પણ યહૂદા હજી પણ ઈશ્વર પ્રત્યે, પવિત્ર ઈશ્વર પ્રત્યે સ્થિર છે. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 12. એફ્રાઇમ વાયુ પર નિર્વાહ કરે છે, પૂર્વના પવન પાછળ જાય છે. તે જૂઠ તથા હિંસાની વૃદ્ધિ કરે છે. તેઓ આશુરની સાથે કરાર કરે છે અને મિસરમાં જૈતુનનું તેલ લઈ જવામાં આવે છે. યહૂદિયા વિરુદ્ધ યહોવાને દલીલ છે. તેઓ યાકૂબને તેના કૃત્યોની સજા આપશે. તેના કૃત્યો પ્રમાણે તે તેને સજા આપશે. ગર્ભસ્થાનમાં તેણે પોતાના ભાઈની એડી પકડી અને પુખ્ત ઉંમરે તેણે ઈશ્વર સાથે બાથ ભીડી. તેણે દેવદૂત સાથે બાથ ભીડી અને જીત્યો. તે રડ્યો અને કૃપા માટે યાચના કરી. તે બેથેલમાં ઈશ્વરને મળ્યો. ત્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી. હા, યહોવા સૈન્યોના ઈશ્વર છે. યહોવા તે તેમનું સ્મારક નામ છે, જેના ઉચ્ચારથી તેમને બોલાવવામાં આવે છે. માટે તમારા ઈશ્વરની તરફ પાછા ફરો, ન્યાય અને વિશ્વાસુપણાને વળગી રહો, તમારા ઈશ્વરની રાહ જોતા રહો. વેપારીઓના હાથમાં તો ખોટા ત્રાજવા છે, તેઓને છેતરપિંડી ગમે છે. એફ્રાઇમ કહે છે, ખરેખર હું તો ધનવાન થયો છું, મને સંપત્તિ મળી છે. મારા સર્વ કાર્યમાં તેઓને કોઈ પણ અન્યાય જડશે નહીં કે જેનાથી પાપ થાય. મિસર દેશથી હું યહોવા તમારો ઈશ્વર છું. જેમ મુકરર પર્વના દિવસોમાં તું વસતો હતો, તેમ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ. મેં પ્રબોધકો સાથે વાત કરી છે. મેં તેઓને ઘણા સંદર્શનો આપ્યા છે. મેં તેઓને પ્રબોધકો મારફતે દ્રષ્ટાંતો આપ્યા છે. જો ગિલિયાદમાં દુષ્ટતા છે, લોકો તદ્દન વ્યર્થતારૂપ છે. તેઓ ગિલગાલમાં બળદોનું બલિદાન કરે છે. તેઓની વેદીઓ ખેતરના ચાસમાના પથ્થરના ઢગલા જેવી છે. યાકૂબ આરામ દેશમાં નાસી ગયો છે. ઇઝરાયેલે પત્ની મેળવવા માટે સેવા કરી. તેણે પત્ની મેળવવા માટે ઘેટાને ચરાવ્યા. પ્રબોધક મારફતે યહોવા ઇઝરાયેલી લોકોને મિસરમાંથી બહાર લાવ્યા. પ્રબોધક દ્વારા તેઓનું રક્ષણ થયું. એફ્રાઇમે યહોવાને ઘણા ગુસ્સે કર્યા છે. તેના રક્તપાત માટે પ્રભુ તેને જ જવાબદાર ઠેરવશે અને તેઓએ જે અપરાધ કર્યા છે તેનો દોષ તેઓના માથે નાખશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 13. એફ્રાઇમ બોલતો ત્યારે ધ્રુજારી છૂટતી. ઇઝરાયેલમાં તે સન્માન પામતો, પણ બાલની પૂજા કરવાને કારણે તે અપરાધી ઠર્યો અને માર્યો ગયો. હવે તેઓ અધિકાધિક પાપ કરતા જાય છે. તેઓ પોતાની ચાંદીની ઢાળેલી મૂર્તિઓ બનાવે છે. પોતાને માટે પોતાની કુશળતા પ્રમાણેની મૂર્તિઓ બનાવે છે. એ બધી તો કારીગરે બનાવેલી છે. લોકો તેઓના વિશે કહે છે કે આ બલિદાન ચઢાવનાર માણસો વાછડાઓને ચુંબન કરે છે. તેઓ સવારના વાદળાના જેવા, જલ્દી ઉડી જતા ઝાકળના જેવા, પવનથી ખડીમાંથી તણાઈ જતા ભૂસા જેવા, ધુમાડિયામાંથી નીકળતા ધુમાડા જેવા થશે, પણ તમને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવા તમારો ઈશ્વર છું. મારા સિવાય તમે કોઈ બીજા ઈશ્વરને જાણતા નથી. મારા સિવાય તમારા બીજા કોઈ તારણહાર નથી. મેં તમને અરણ્યમાં મહાન સુકવણાના દેશમાં ઓળખ્યો. જ્યારે તેઓને ઘાસચારો મળ્યો ત્યારે તેઓ ધરાયા. જ્યારે તેઓ તૃપ્ત થયા ત્યારે તેઓનું હૃદય ગર્વિષ્ટ થયું. તે કારણથી તેઓ મને ભૂલી ગયા. એટલે હું તમારા માટે સિંહ જેવો થઈશ. દીપડાની જેમ હું રસ્તાની બાજુએ રાહ જોઈને બેસી રહીશ. જેના બચ્ચા છીનવી લેવાયા હોય તેવી રીછણની જેમ હું તેઓના પર હુમલો કરીશ. હું તેઓની છાતી ચીરી નાખીશ. ત્યાં સિંહની જેમ હું તેઓનો ભક્ષ કરીશ. જંગલી પશુઓ તેઓને ફાડી નાખશે. હે ઇઝરાયલ, તારો વિનાશ આવી રહ્યો છે, કેમ કે તું તથા તારા મદદગારો મારી વિરુદ્ધ થયા છો. તારા બધા નગરોમાં તારું બચાવ કરનાર તારો રાજા ક્યાં છે? મને રાજા તથા સરદારો આપો. જેના વિશે તે મને કહ્યું હતું તે તારા અધિકારીઓ ક્યાં છે? મેં મારા ગુસ્સામાં તમને રાજા આપ્યો હતો, પછી ક્રોધમાં મેં તેને લઈ લીધો. એફ્રાઇમના અન્યાયનો સંગ્રહ કરવામાં આવ્યો છે, તેનું પાપ ભંડારમાં ભરી રાખ્યું છે. તેના પર પ્રસૂતાનું દુઃખ આવશે, પણ તે મૂર્ખ દીકરો છે, કેમ કે જન્મ થવાના સમયે તે અટકવું ન જોઈએ એવો સમય આવ્યો છે. શું હું મૂલ્ય ચૂકવીને તેઓને શેઓલમાંથી છોડાવી લઈશ? હું તેઓને મૃત્યુમાંથી છોડાવીશ. હે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? હે શેઓલ, તારો વિનાશ ક્યાં છે? પશ્ચાતાપ મારી આંખોથી છુપાઈ જશે. જો કે એફ્રાઇમ તેના સર્વ ભાઈઓમાં ફળદ્રુપ હશે, તો પણ પૂર્વનો પવન આવશે, એટલે યહોવાનો પવન અરણ્યમાંથી આવશે. એફ્રાઇમના જરા સુકાઈ જશે, તેના કૂવામાં પાણી રહેશે નહીં. તેના શત્રુઓ ભંડારની દરેક કિંમતી વસ્તુઓ લૂંટશે. સમરૂને ઈશ્વરની વિરુદ્ધ બંડ કર્યું છે, માટે તેણે પોતાના અપરાધનું ફળ ભોગવવું પડશે. તેઓ તલવારથી માર્યા જશે. તેઓના બાળકોને પછાડીને ટુકડે ટુકડા કરવામાં આવશે. તેઓની ગર્ભવતી સ્ત્રીઓના પેટ ચીરી નાખવામાં આવશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 14. હે ઇઝરાયલ, યહોવા તારા ઈશ્વરની પાસે પાછો આવ, કેમ કે તારા અન્યાયને લીધે તું પડી ગયો. તારી સાથે પસ્તાવાના શબ્દો લઈને યહોવાની પાસે પાછો આવ. તેમને કહો, અમારા પાપો દૂર કરો, કૃપાથી અમારો સ્વીકાર કરો, જેથી અમે તમને સ્તુતિના અર્પણ ચઢાવીએ. આશુર અમને બચાવી શકશે નહીં. અમે યુદ્ધ માટે ઘોડા ઉપર સવારી કરીશું નહીં. હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિઓને કહીશું નહીં કે તમે અમારા દેવો છો, કેમ કે અનાથો પર તમારી રહેમ નજર છે. તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહીં. હું દારપણાથી તેઓના પર પ્રેમ કરીશ, કેમ કે મારો ક્રોધ તેઓના પરથી પાછો ફર્યો છે. હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ. તે કમળની જેમ ખીલશે, લબાનોનના વૃક્ષની જેમ તેના મૂળ ઊંડા નાખશે. તેની ડાળીઓ ફેલાઈ જશે. તેનો વૈભવ સુંદર જૈતુન વૃક્ષના જેવો હશે, અને તેની સુવાસ લબાનોનના જેવી હશે. તેની છાયામાં રહેનારા લોકો પાછા ફરશે. તેઓ અનાજના છોડની જેમ ફળવાન થશે. દ્રાક્ષાવેલાની જેમ ખીલશે, તેની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે. એફ્રાઇમ કહેશે, મારે મૂર્તિઓ સાથે શો લાગભાગ? હું તેની સંભાળ રાખીશ, એવું મેં તેને જવાબ આપ્યો. હું દેવદારના લીલા વૃક્ષ જેવો છું, મારી પાસે જ તને ફળ મળે છે. કોણ જ્ઞાની હશે કે તે આ બાબતોને સમજે? કોણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે તેને આ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાના માર્ગો સત્ય છે. ન્યાયી માણસ તેના ઉપર ચાલશે, પણ બંડખોરો તેમાં ઠોકર ખાશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 2. મારા લોકો, તમારા ભાઈઓને આમી અને તમારી બહેનોને રૂહામાં કહીને બોલાવો. તું તેના પર દયા રાખશે. તારી માતાને આજીજી કરો, તેને સમજાવો, કેમ કે તે મારી પત્ની નથી, હું તેનો પતિ નથી. તેને સમજાવો કે તે પોતાની આગળથી તેની ગણિકા વૃત્તિ અને પોતાના સ્તનોમાંથી વ્યભિચારના કાર્યો દૂર કરે. જો તેમ નહીં, તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ. તેના જન્મદિવસે તે હતી તેવી તેની નિર્વસ્ત્ર દશા હું બતાવીશ. હું તેને અરણ્ય સમાન કરીને સૂકી ભૂમિ જેવી કરી દઈશ. હું તેને પાણી વગર તરસે મારી નાખીશ. હું તેના સંતાન પર દયા રાખીશ નહીં, કેમ કે તેઓ એક ગણિકાના સંતાનો છે, કેમ કે તેમની માતા ગણિકા છે. તેમનો ગર્ભધારણ કરનારીએ શરમજનક કાર્ય કર્યું છે. તેણે કહ્યું, હું મારા પ્રીતમોની પાછળ જઈશ, કેમ કે તેઓ મને મારી રોટલી, પાણી, મારું ઊન, મારું શણ, મારું તેલ અને પીણું આપે છે. તેથી હું તેના માર્ગમાં કાંટાની વાડ બાંધીશ. હું તેની વિરુદ્ધ દિવાલ બાંધીશ, જેથી તે કોઈ માર્ગ શોધી શકે નહીં. તે પોતાના પ્રેમીઓની પાછળ જશે, પણ તે તેઓને પામી શકશે નહીં, તે તેઓને શોધશે પણ તેઓ તેને મળશે નહીં. ત્યારે તે કહેશે કે હું મારા પતિને ઘરે પાછી જઈશ, કેમ કે હમણાંના કરતા તે વખતે મને વધારે સારું હતું, કેમ કે તે જાણતી નહોતી કે હું તેને અનાજ, નવો દ્રાક્ષારસ અને તેલ આપનાર હતો. જે સોનું તથા ચાંદી તેઓ બાળ માટે વાપરતા હતા તે મબલક પ્રમાણમાં આપતો હતો. તેથી ફસલના સમયે હું તેનું અનાજ અને મારું નવું દ્રાક્ષારસ તેની મોસમમાં પાછા લઈ લઈશ. તેની નિર્વસ્ત્રતા ઢાંકવા મેં જે મારું ઊન તથા શણ આપ્યા હતા તે પણ હું પાછા લઈ લઈશ. પછી હું તેના પ્રેમીઓની નજર આગળ તેને ઉઘાડી કરીશ. મારા હાથમાંથી તેને કોઈ બચાવી શકશે નહીં. હું તેનો તમામ આનંદ, તેના ચંદ્ર દર્શનના દિવસો, તેના વિશ્રામવારો તથા તેના મુકર્રર પર્વો, તે સર્વનો હું અંત આણીશ. હું તેની દ્રાક્ષાવાડીઓ તથા અંજીરના વૃક્ષોનો નાશ કરીશ, જેના વિશે તે એમ કહે છે કે આ તો મારા પ્રેમીઓએ મને આપેલું વેતન છે. હું તેઓને જંગલ બનાવી દઈશ, જંગલી પશુઓ તેને ખાઈ જશે. જે દિવસોમાં તે બાળની આગળ ધૂપ બાળતી હતી તે દિવસોને માટે હું તેને સજા કરીશ, કેમ કે તે બુટ્ટી તથા આભૂષણોનો શણગાર કરીને પ્રેમીઓની પાછળ ફરતી હતી અને મને ભૂલી ગઈ હતી, એવું યહોવા કહે છે. તેથી હું તેને ફોસલાવીને તેને અરણ્યમાં લાવીશ અને તેની સાથે નમ્રતાથી બોલીશ. તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ. જેમ તે પોતાની જુવાનીના દિવસોમાં મિસરમાંથી બહાર નીકળી આવી તે દિવસોમાં કરતી હતી તેમ તે ઉત્તર આપશે. આ યહોવાની ઘોષણા છે કે તે દિવસે એવું થશે કે તે મને મારા પતિ કહીને બોલાવશે, ફરીથી મારા બાલ એવું કહીને નહીં બોલાવશે, કેમ કે હું તેના મુખમાંથી બાલના નામો દૂર કરીશ, ક્યારેય તેના નામોનું સ્મરણ કરવામાં આવશે નહીં. તે દિવસે હું તેઓને માટે જંગલી પશુઓ સાથે, આકાશના પક્ષીઓ સાથે, જમીન પર ચાલનારા પશુઓ સાથે કરાર કરીશ કે હું દેશમાંથી ધનુષ્ય, તલવાર તથા યુદ્ધનું ખંડન કરીશ. હું તેઓને સુરક્ષિત રીતે સુવાડીશ. હું સદાકાળને માટે તારી સાથે મારી સગાઈ કરીશ. હું નેકીથી, ન્યાયપણાથી, વિશ્વાસયોગ્યતા તથા કૃપાથી તારી સાથે મારી સગાઈ કરીશ. હું વિશ્વાસુપણાથી તારી સાથે સગાઈ કરીશ અને તું યહોવાને ઓળખશે. અને તે દિવસે હું જવાબ આપીશ. આ યહોવાની ઘોષણા છે. હું આકાશોને જવાબ આપીશ, તેવો પૃથ્વીને જવાબ આપશે. પૃથ્વી અનાજને, દ્રાક્ષરસને તથા તેલને જવાબ આપશે, તેવો ઇઝરાયેલને જવાબ આપશે. હું મારા માટે તેને દેશમાં રોપીશ. લોરુહામાં જે કૃપા પામેલી ન હતી તે પર હું કૃપા કરીશ. જેઓ મારા લોકો નથી તેઓને કહીશ કે તમે મારા લોકો છો, અને તેઓ કહેશે તમે અમારા ઈશ્વર છો. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 3. યહોવાએ મને કહ્યું, ફરીથી જા. ઇઝરાયેલ લોકો બીજા દેવો તરફ વળી જાય છે અને સૂકી દ્રાક્ષોને પ્રેમ કરે છે, છતાં તેમના યહોવા તેમના પર પ્રેમ કરે છે. તેવી જ રીતે તું તેના પ્રેમીને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી પર પ્રીતિ કર. તેથી મેં તને પોતાને માટે 15 સિક્કા ચાંદી અને 7 મણ જવ આપીને વેચાતી લીધી. મેં તેને કહ્યું, ઘણા દિવસ સુધી તું મારી સાથે રહેજે. તું વ્યભિચાર કરીશ નહીં, બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહીં, એ જ રીતે હું તારી સાથે છું. કેમ કે ઇઝરાયેલી લોકો ઘણા દિવસો સુધી રાજા વગર, રાજકુમારો વગર, બલિદાન વગર, ભજનસ્તંભ વગર, એફોદ વગર કે ઘરની મૂર્તિઓ વગર રહેશે. ત્યારબાદ ઇઝરાયેલી લોકો પાછા આવીને યહોવા પોતાના ઈશ્વરની અને પોતાના રાજા દાઉદની શોધ કરશે, અને પાછલા દિવસોમાં તેઓ ભય સહિત યહોવાની આગળ આવશે અને તેમની ઉદારતાનો આશ્રય લેશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 4. હે ઇઝરાયેલી લોકો, યહોવાનું વચન સાંભળો. આ દેશના રહેવાસીઓ સામે યહોવા દલીલ કરવાના છે, કેમ કે દેશમાં સત્ય કે વિશ્વાસુપણું કે ઈશ્વરનું ડાપણ નથી. શાપ આપવો, જૂઠું બોલવું, ખૂન કરવું, ચોરી કરવી અને વ્યભિચાર કરવો તે સિવાય બીજું કંઈ જ ચાલતું નથી. લોકો સીમાઓ તોડે છે અને રક્તપાત પાછળ રક્તપાત છે. તેથી દેશ વિલાપ કરશે, તેમાં રહેનાર દરેક નિર્બળ થઈ જશે. જંગલી પશુઓ, આકાશમાંના બધા પક્ષીઓ, સમુદ્રમાંના માછલા સુદ્ધા મરતા જાય છે, પણ કોઈએ દલીલ કરવી નહીં, તેમ કોઈએ બીજા માણસ પર આરોપ કરવો નહીં. હે યાજકો, મારી દલીલ તમારી સામે છે. હે યાજક, તું દિવસે ઠોકર ખાઈને પડશે, તારી સાથે પ્રબોધકો પણ રાત્રે ઠોકર ખાઈને પડશે. હું તારી માતાનો નાશ કરીશ. મારા લોકો ડાપણને અભાવે નાશ પામતા જાય છે, કેમ કે તમે ડાપણનો અનાદર કર્યો છે તેથી હું પણ તને મારા યાજક પદથી દૂર કરી દઈશ, કેમ કે તું તારા ઈશ્વરના નિયમ ભૂલી ગયો છે, એટલે હું પણ તારા વંશજોને ભૂલી જઈશ. જેમ જેમ યાજકોની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપો કરતા ગયા. હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ. તેઓ મારા લોકોના પાપ પર નિર્વાહ કરે છે, તેઓ દુષ્ટતા કરવામાં મન લગાડે છે. લોકો સાથે તથા યાજકો સાથે એવું જ થશે. હું તેઓને તેઓના દુષ્ટકૃત્યો માટે સજા કરીશ, તેઓના કામનો બદલો આપીશ. તેઓ ખાશે પણ ધરાશે નહીં, તેઓ વ્યભિચાર કરશે પણ તેઓનો વિસ્તાર વધશે નહીં, કેમ કે તેઓ મારાથી એટલે યહોવાથી દૂર ગયા છે અને તેઓએ મને તજી દીધો છે. વ્યભિચાર, દ્રાક્ષરસ તથા નવો દ્રાક્ષરસ તેમની સમજને નષ્ટ કરે છે. મારા લોકો લાકડાની મૂર્તિઓની સલાહ પૂછે છે. તેઓની લાકડીઓ તેઓને ભવિષ્યવાણીઓ કહે છે, કેમ કે અનિચ્છનીય સંગતે તેઓને અવળે માર્ગે દોર્યા છે. તેઓએ પોતાના ઈશ્વરને છોડી દીધા છે. તેઓ પર્વતોના શિખરો પર બલિદાન કરે છે, ડુંગરો પર એલોન વૃક્ષ, પીપળ વૃક્ષ તથા એલા વૃક્ષની નીચે ધૂપ બાળે છે. તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, તમારી પુત્ર વધુઓ અનૈતિક કર્મ કરે છે. જ્યારે તમારી દીકરીઓ વ્યભિચાર કરશે કે તમારી પુત્ર વધુઓ અનૈતિક કર્મ કરશે, ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહીં, કેમ કે પુરુષો પોતે જ ગણિકાઓ સાથે વ્યવહાર રાખે છે, દેવદાસીઓની સાથે મંદિરમાં યજ્ઞો કરે છે. આ રીતે જે લોકો સમજતા નથી તેઓનો વિનાશ થશે. હે ઇઝરાયલ, જો કે તું વ્યભિચાર કરે પણ યહૂદીયાને દોષિત થવા દઈશ નહીં. તમે લોકો ગિલગાલ જશો નહીં, બેથ આવેન પર ચડશો નહીં અને જીવતા યહોવાના સમ ખાશો નહીં, કેમ કે ઇઝરાયલ અડિયલે વાછડીની જેમ હઠીલાઈ કરી છે, પણ લીલાબીડમાં હલવાનની જેમ યહોવા તેઓને ચારશે. એફ્રાઈમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે, તેને રહેવા દો. મદ્યપાન કરી રહ્યા પછી તેઓ વ્યભિચાર કરવાનું ચાલુ રાખે છે. તેના અધિકારીઓ મોહમાં અંધ થઈ ગયા છે. પવને તેને પોતાની પાંખોમાં વીંટી દીધી છે. તેઓ પોતાના બલિદાનોને કારણે શરમાશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 5. હે યાજકો, તમે આ સાંભળો. હે ઇઝરાયલ લોકો, ધ્યાન આપો. હે રાજકુટુંબ, તું સાંભળ, કેમ કે તમારી વિરુદ્ધ ચુકાદો આવી રહ્યો છે. મિસ્પામાં તમે ફાંદારૂપ બન્યા હતા, તાબોર પર ઝાડની જેમ પ્રસરેલા છો. બંડખોરો ભ્રષ્ટાચારમાં નિમગ્ન થયા છે, પણ હું તમને સર્વને શિક્ષા કરનાર છું. હું એફ્રાઈમને ઓળખું છું, ઇઝરાયલ મારાથી છુપાયેલું નથી, કેમ કે હે એફ્રાઈમ, તું તો ગણિકાના જેવું છે. ઇઝરાયલ અપવિત્ર છે, તેમના કામો તેમને પોતાના ઈશ્વર તરફ પાછા ફરતા રોકશે, કેમ કે તેઓમાં વ્યભિચારનો આત્મા છે, તેઓ યહોવાને જાણતા નથી. ઇઝરાયલનો ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે. ઇઝરાયલ તથા એફ્રાઈમ પોતાના અપરાધમાં ઠોકર ખાશે, યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાશે. તેઓ યહોવાની શોધ કરવા પોતાનું ટોળું તથા જાનવર લઈને જશે, પણ તેઓને મળશે નહીં, કેમ કે તેઓની પાસેથી જતા રહ્યા છે. તેઓ યહોવાને અવિશ્વાસુ થયા, કેમ કે તેઓએ બીજા કોઈના સંતાનોને જન્મ આપ્યો છે. હવે ચંદ્રદર્શનનો દિવસ તેઓનો તેમના વતન સહિત નાશ કરશે. ગિબિયામાં શિંગ તથા રામામાં રણશિંગડું વગાડો, બેથ આવેનમાં ભયસૂચક વગાડો. એ બિન્યામીન, અમે તારી પાછળ છીએ. શિક્ષાના દિવસે એફ્રાઈમ વેરાન થઈ જશે. જે નિશ્ચય થવાનું જ છે તે મેં ઇઝરાયેલના કુળોને જાહેર કર્યું છે. યહૂદિયાના આગેવાનો સરહદના પથ્થર ખસેડનારના જેવા છે. હું મારો ક્રોધ પાણીની જેમ તેઓના પર રેડીશ. એફ્રાઈમ કચડાઈ ગયો છે, તે ન્યાયની રૂએ કચડાઈ ગયો છે, કેમ કે તે મૂર્તિઓની પાછળ ચાલવા રાજી હતો. તેથી હું એફ્રાઈમને ઉદય સમાન યહૂદિયાના લોકોને સડારૂપ છું. જ્યારે એફ્રાઈમે પોતાની બીમારી જોઈ અને યહૂદિયાએ પોતાનો ઘા જોયો, ત્યારે એફ્રાઈમ આશુરની પાસે ગયો અને મોટા રાજા યારીબની પાસે સંદેશાવાહક મોકલ્યો, પણ તે તમને સાજા કરી શકે એમ નથી, કે તમારા ઘા રૂજાવી શકે એમ નથી, કેમ કે હું એફ્રાઈમ પ્રત્યે સિંહની જેમ યહૂદિયાના લોકો પ્રત્યે જુવાન સિંહ જેવો થઈશ. હું, હા હું જ તેઓને ફાડી નાખીને જતો રહીશ. હું તેમને પકડી લઈ જઈશ. તેઓની રક્ષા કરનાર કોઈ હશે નહીં. તેઓ પોતાનો અપરાધ કબૂલ કરીને મારું મુખ શોધશે. પોતાના દુઃખના સમયે તેઓ મને આતુરતાથી શોધશે, ત્યારે હું મારે સ્થાને પાછો જઈશ. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 6. આવો આપણે યહોવાની પાસે પાછા જઈએ, કેમ કે તેમણે આપણને ચીરી નાખ્યા છે, તેવો જ આપણને સાજા કરશે. તેમણે આપણને ઘા કર્યા છે, તેવો જ આપણને પાટો બાંધશે. બે દિવસ પછી તેઓ આપણને સચેત કરશે, ત્રીજે દિવસે તેઓ આપણને ઉઠાડશે, આપણે તેમની આગળ જીવતા રહીશું. ચાલો આપણે યહોવાને જાણીએ, યહોવાને ઓળખવાને ખંતથી મહેનત કરીએ. તેમનું આવવું ઉગતા સૂરજની જેમ નિશ્ચિત છે, તે વરસાદની જેમ વસંત ઋતુમાં પૃથ્વીને સિંચનાર છેલ્લા વરસાદની જેમ આવશે. હે એફ્રાઇમ, હું તને શું કરું? હે યહૂદિયા, હું તને શું કરું? તારી વિશ્વસનીયતા સવારના વાદળ જેવી છે, ઝડપથી ઉડી જનાર ઝાકળ જેવી છે. માટે મેં તેઓને પ્રબોધકો દ્વારા કતલ કર્યા છે, મેં મારા મુખના વચનોથી તેઓનો સંહાર કર્યો છે. મારા ન્યાય ચુકાદા પ્રગટતા અજવાળારૂપ છે, કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહીં, દહન્યાર્પણો કરતા ઈશ્વરનું ડાપણ ચાહું છું. તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે, તેઓ મારી સાથે અવિશ્વાસુ રહ્યા છે. ગિલિયાદ દુષ્કર્મીઓનું નગર છે, રક્તના નિશાનથી ભરેલું છે. જેમ લૂંટારાઓના ટોળા કોઈની રાહ જુએ છે, તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખૂન કરે છે. તેઓએ શરમજનક અપરાધો કર્યા છે. ઇઝરાયેલ લોકોમાં મેં ભયાનક બાબત જોઈ છે, ત્યાં એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, ઇઝરાયેલ ભ્રષ્ટ થયો છે. હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ, ત્યારે તારા માટે કાપણી ઠરાવેલી છે. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 7. જ્યારે હું ઇઝરાયેલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઇમના પાપ, સમરૂનના દુષ્ટકૃત્યો પ્રગટ થયા, કેમ કે તેઓ દગો કરે છે, ચોર અંદર ઘૂસીને શેરીઓમાં લૂંટફાટ ચલાવે છે. તેઓ પોતાના મનમાં વિચાર કરતા જ નથી કે તેઓના સર્વ દુષ્ટ કાર્યો મારા સ્મરણમાં છે. તેઓના પોતાના કાર્યોએ તેઓને ચારે તરફથી ઘેરી લીધા છે, તેઓ મારી નજર આગળ જ છે. તેઓ પોતાની દુષ્ટતાથી રાજાને, પોતાના જુઠ્ઠાણાથી સરદારોને રાજી કરે છે. તેઓ બધા જ વ્યભિચારીઓ છે, તેઓ ભઠિયારાએ સળગાવેલી ભઠ્ઠી જેવા છે. લોટને મસળે ત્યારથી તેને ખમીર ચડે ત્યાં સુધી આગને બંધ કરે છે. અમારા રાજાના જન્મદિવસે સરદારો મદ્યપાનની ગરમીથી માંદા પડ્યા છે, તેણે હાંસી ઉડાવનારાઓ સાથે સહવાસ રાખ્યો છે, કેમ કે પોતાનું હૃદય ભઠ્ઠીની જેમ તૈયાર કરીને તેઓ કપટભરી યોજનાઓ ઘડે છે. તેઓનો ક્રોધ આખી રાત બળતો રહે છે, સવારમાં તે અગ્નિના ભડકાની પેઠે બળે છે. તેઓ બધા ભઠ્ઠીની જેમ ગરમ છે, તેઓ પોતાના ન્યાયાધીશોને ભસ્મ કરી જાય છે. તેઓના બધા રાજાઓ માર્યા ગયા છે, તેઓમાંનો કોઈ મને વિનંતી કરતો નથી. એફ્રાઇમ વિવિધ લોકો સાથે ભળી જાય છે, તે તો ફેરવ્યા વગરની પૂરી જેવો છે. પરદેશીઓએ તેનું બળ નષ્ટ કર્યું છે, પણ તે જાણતો નથી. તેના માથાના વાળ સફેદ થયા છે, પણ તે જાણતો નથી. ઇઝરાયેલનું ગર્વ તેની વિરુદ્ધ સાક્ષી આપે છે, તેમ છતાં તેઓ યહોવા પોતાના ઈશ્વરની પાસે પાછા આવ્યા નથી. આ બધું છતાં તેઓએ તેમને શોધ્યા પણ નથી. એફ્રાઇમ મૂર્ખ કબૂતરના જેવો ભોળો છે, મિસરને બોલાવે છે, તેઓ આશુરની તરફ જાય છે. જ્યારે તેઓ જશે, ત્યારે હું તેઓના પર મારી જાળ પાથરીશ, હું તેઓને આકાશના પક્ષીઓની જેમ નીચે લાવીશ. તેઓની જમાતને કહી સંભળાવ્યું તે પ્રમાણે હું તેઓને સજા કરીશ. તેઓને અફસોસ, કેમ કે તેઓ મારી પાસેથી ભટકી ગયા છે. તેઓનો નાશ થાવ, તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે. હું તેઓને બચાવવા ઇચ્છતો હતો, પણ તેઓએ મારી વિરુદ્ધ જૂઠી વાતો કરી છે. તેઓ પોતાના હૃદયથી મને પોકારતા નથી, પણ તેઓ પથારીમાં પડ્યા પડ્યા વિલાપ કરે છે. તેઓ અનાજ અને દ્રાક્ષારસ મેળવવા પોતાના પર પ્રહાર કરે છે, તેઓ મારાથી પાછા ફરે છે. મેં તેઓના હાથોને તાલીમ આપીને બળવાન કર્યા છે, છતાં પણ તેઓ મારી વિરુદ્ધ ઈજા કરવાની યોજના કરે છે. તેઓ પાછા આવે છે, પણ તેઓ મારી તરફ, એટલે આકાશવાસી તરફ પાછા ફરતા નથી. તેઓ નિશાન ચૂકી જનાર ધનુષ્ય જેવા છે, તેઓના સરદારો પોતાની તોછડી જીભને કારણે તલવારથી નાશ પામશે. આ કારણે મિસર દેશમાં તેઓની મશ્કરી થશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 8. રણશીંગડું તારા મુખમાં મૂક, તેઓ ગરુડની જેમ યહોવાના લોકોની સામે આવે છે, કેમ કે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે, મારા નિયમ વિરુદ્ધ બંડ કર્યું છે. તેઓ મને હાંક મારીને કહેશે કે હે ઇઝરાયેલના ઈશ્વર, અમે તમને જાણીએ છીએ, પણ જે સારું છે તેનો ઇઝરાયેલે ત્યાગ કર્યો છે. શત્રુ તેની પાછળ પડશે. તેઓએ રાજાઓ નિમ્યા છે, પણ મારી સંમતિથી નહીં. તેઓએ સરદારો ઠરાવ્યા છે, પણ હું તે જાણતો ન હતો. તેઓએ પોતાના માટે સોના ચાંદીની મૂર્તિઓ બનાવી છે, પણ મારી મદદ તેઓને મળી શકે તેમ નથી. પ્રબોધક કહે છે, હે સમરૂન, યહોવાએ તારા વાછરડાને ફેંકી દીધો છે. યહોવા કહે છે કે મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઉઠ્યો છે, કેમ કે તેઓને નિર્દોષ થતા સુધી કેટલો સમય લાગશે, કેમ કે એ પણ ઇઝરાયલથી થયું છે, કારીગરે તે બનાવ્યું છે, તેઓ ઈશ્વર નથી, સમરૂનના વાછરડાના ટુકડે ટુકડા કરવામાં આવશે, કેમ કે લોકો પવન વાવે છે અને વંટોળીઓ લણશે, તેના કણસલામાંથી અનાજ નહીં મળે, તેની ઉપજમાંથી લોટ નીકળશે નહીં, જો કદાચ તેમાંથી કંઈ નીકળશે તો વિદેશીઓ તેનો નાશ કરશે. ઇઝરાયેલ ગરક થઈ ગયું છે, વિદેશીઓમાં આજે તેઓ અળખામણા વાસણ જેવા છે, કેમ કે એકલા રખડતા જંગલી ગધેડા જેવા તેઓ આશુરની પાસે દોડી ગયા. એફ્રાઈમે પૈસા આપીને પોતાના માટે પ્રીતમો રાખ્યા છે, જો કે તેઓ પ્રજાઓમાં પૈસા આપીને પ્રેમીઓ રાખે છે, તો પણ હું તેઓને ઠેકાણે લાવીશ, જેથી તેઓ થોડીવાર સુધી રાજાના સરદારોને અભિષેક કરવાનું બંધ કરે, કેમ કે એફ્રાઈમે વેદીઓ વધારીને પાપ વધાર્યા છે, પણ તે તો પાપ કરવાની વેદીઓ છે. મેં તેઓને માટે મારા નિયમમાં 10,000 વિધિઓ લખ્યા હોય પણ તેઓના માટે વિચિત્ર લાગે છે. મને બલિદાન ચડાવતી વખતે તેઓ માંસનું બલિદાન કરે છે અને તે ખાય છે, પણ હું યહોવા તેઓને સ્વીકારતો નથી, અને હું તેઓના અપરાધ યાદ કરીશ અને તેઓના પાપની સજા કરીશ. તેઓને પાછા મિસર જવું પડશે. ઇઝરાયેલના લોકો પોતાના સર્જનહારને ભૂલી ગયા છે. તેઓએ મંદિરો બાંધ્યા છે. યહૂદિયા પાસે કોટબંધ નગરો ઘણા છે, પણ હું તેઓના નગરો ઉપર અગ્નિ મોકલીશ. તેઓના કિલ્લાઓને ભસ્મ કરી નાખશે. હોશિયા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 9. હે ઇઝરાયેલ, બીજા લોકોની જેમ આનંદ ન કર, કેમ કે તું તારા ઈશ્વરને ભૂલીને યહોવાને વિશ્વાસુ નથી રહ્યો. દરેક ખડીમાં તે વતન આપવા ચાહ્યું છે, પણ ખડીઓ તથા દ્રાક્ષકુંડો તેઓનું પોષણ કરશે નહીં, તેને નવા દ્રાક્ષરસની ખોટ પડશે નહીં. તેઓ યહોવાના દેશમાં રહી શકશે નહીં, પણ એફ્રાઈમ ફરીથી મિસર જશે. આશુરમાં તેઓ અપવિત્ર અન્ન ખાશે. તેઓ યહોવાને દ્રાક્ષરસના અર્પણો ચડાવશે નહીં, કે તેઓના અર્પણો તેઓને ખુશ કરશે નહીં. તેઓના બલિદાનો શોક કરનારાઓના ખોરાક જેવા થઈ પડશે. જેઓ તે ખાશે તેઓ અપવિત્ર થશે, કેમ કે તેઓનું અન્ન ફક્ત તેઓના પૂરતું છે, તે યહોવાના ઘરમાં દાખલ થશે નહીં. તમે ઠરાવેલા પર્વના દિવસોમાં, એટલે યહોવાના ઉત્સવના દિવસોમાં શું કરશો? કેમ કે જો તેઓ વિનાશમાં જતા રહ્યા છે, તો પણ મિસર તેઓને એકત્ર કરશે. મેમિપ્સ તેમને દફનાવશે. તેઓના સુંદર ચાંદીના દાગીના કાંટાળા છોડને હવાલે થશે. તેઓના તંબુઓમાં કાંટા ઉગી નીકળશે. શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે. ઇઝરાયેલ તે જાણશે. તારા પુષ્કળ અન્યાયને કારણે, તારા મોટા વેરને કારણે પ્રબોધક મૂર્ખ ગણાય છે, અને જે માણસમાં ઈશ્વરનો આત્મા છે તે ગેલો છે. પ્રબોધક જે મારા ઈશ્વરની સાથે છે તે એફ્રાઈમનો ચોકીદાર છે, પણ તેના બધા માર્ગોમાં પક્ષીઓની જાળ છે. તેના ઈશ્વરના ઘરમાં વેર છે. ગિબિયાના દિવસોમાં થયા હતા તેમ તેઓ અતિભ્રષ્ટ થયા છે. ઈશ્વર તેઓના અપરાધોને યાદ કરીને તેઓના પાપોની સજા કરશે. યહોવા કહે છે કે જેમ અરણ્યમાં દ્રાક્ષા મળે તે જ રીતે મને ઇઝરાયેલ મળ્યું. અંજીરીની મોસમમાં જેમ પ્રથમ અંજીર મળે તેમ મેં તમારા પૂર્વજોને જોયા, પણ તેઓ બાલ પ્યોર પાસે ગયા. તેઓ શરમજનક વસ્તુઓને સમર્પિત થયા. તેઓ પોતાની પ્રિય મૂર્તિઓના જેવા ધિક્કારપાત્ર થયા. એફ્રાઈમનું ગૌરવ પક્ષીની જેમ ઉડી જશે. ત્યાં કોઈ જન્મ, કોઈ ગર્ભવતી અને કોઈ ગર્ભદાન થશે નહીં. જો કે તેઓ બાળકો ઉછેરે તો પણ એક પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને દૂર લઈ જઈશ. જ્યારે હું તેઓનાથી દૂર જઈશ ત્યારે તેઓને અફસોસ. મેં તૂરને જોયું છે. તેવી રીતે એફ્રાઈમ ફળદ્રુપ જમીનમાં રોપાયેલો છે, પણ એફ્રાઈમ પોતાના સંતાનને સહારકની પાસે બહાર લાવશે. હે યહોવા, તેઓને આપો. તમે તેઓને શું આપશો? ગર્ભપાત કરનાર ગર્ભસ્થાન તથા દૂધ વગરના સ્તન તેઓને આપો. ગિલગાલમાં તેઓના બધા દુષ્ટ કાર્યોને કારણે ત્યાં હું તેઓને ધિક્કારવા લાગ્યો. તેઓના દુષ્કૃત્યોને કારણે હું તેઓને મારા ઘરમાંથી નસાડી મૂકીશ. હવે પછી હું તેઓના પર પ્રેમ નહીં રાખું. તેઓના બધા સરદારો બંડખોર છે. એફ્રાઈમ રોગગ્રસ્ત છે. તેનું મૂળ સુકાઈ ગયું છે અને તેમને ફળ આવશે નહીં. જો કે તેઓને સંતાન થાય તો પણ હું તેઓના વહાલા સંતાનોનો સંહાર કરીશ. મારા ઈશ્વર તેઓને તરછોડી નાખશે, કેમ કે તેઓએ તેમનું સાંભળ્યું નથી. તેઓ પરદેશીઓ મધ્યે ભટકનારા થશે.